તારીખ 7/1/1985, શ્રી પરમાગમસાર, બોલ નંબર 779 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 462.
સર્વજ્ઞ દેવે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોક જાણ્યા છે. જેમણે સ્વરૂપની એકાગ્રતા કરી સ્વરૂપમાં લીન રહીને પોતાના જ્ઞાન સ્વભાવનો પરિપૂર્ણ વિકાસ કર્યો, અલ્પજ્ઞપણો જેનું વિકાસ પામીને સર્વજ્ઞપણે જે જ્ઞાન પરિણમ્યું, જ્ઞાન શક્તિ પૂરેપૂરી વિકસિત થઈ, પૂરેપૂરી પ્રગટ થઈ, તેને સર્વજ્ઞદેવ કહે છે. અન્ય મતમાં પણ ઈશ્વરને ત્રિકાળ વેત્તા તરીકે માને છે, પણ એ જ ઈશ્વરને અનેક પ્રકારના કાર્યો કરવાની ઉપાધિ પણ એ બતાવે છે. નિયમ એવો છે કે જે સર્વજ્ઞ હોય તેને કિંચિત માત્ર કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ ન હોય, અને જેને કિંચિત માત્ર કોઈ પણ પ્રત્યે રાગ દ્વેષ ન હોય તે જ સર્વજ્ઞ હોય. રાગ દ્વેષ પણ હોય અને સર્વજ્ઞ હોય, સર્વજ્ઞ હોય અને એને રાગ દ્વેષ હોય એવું ન બની શકે.
બરોબર.
કેમ કે રાગ દ્વેષ અને મોહ એ જ્ઞાનને આવરણ કરનારા પરિણામો છે. જ્ઞાન અવરાય છે એ રાગાદી ભાવથી અવરાય છે. તેથી તો તીર્થંકર જિનેન્દ્ર પરમાત્માએ એમ કર્યું કે તું મારા પ્રત્યે પણ રાગ કરીશ નહીં. 75 થી 172 ગાથા એવી છે કે તેથી ન કરવો રાગ જરીએ ક્યાંય પણ મોક્ષાર્થીએ. મોક્ષાર્થી જીવ હોય જેને રાગ દ્વેષથી સર્વથા મુકાવવું હોય એને ક્યાંય પણ કિંચિત રાગ ન કરવા. આગળની ગાથાઓમાં એ પ્રકરણ ચાલી ગયું છે. દેવ ગુરુ શાસ્ત્રનો કે કોઈ પણ વ્રતાદિ પરિણામનો શુભરાગ છે એ તમામ પ્રકારના શુભરાગ છે એ છોડવા યોગ્ય છે.
બરોબર.
કેમ કે રાગ આવરણ કરે છે, સ્વભાવને પ્રતિબંધ કરનાર, સ્વભાવમાં આડે આવનાર, આવરણ કરનાર કોઈ હોય તો એ રાગાદિ પરિણામ જ છે કે જે જ્ઞાનને રૂંધે છે, રોકે છે. શું થયું કે જે વિતરાગ થયા અને પરિપૂર્ણ વિતરાગ થતા જે સર્વજ્ઞ થયા એમ કહેવું છે.
બરોબર.
તે એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકને એમણે જાણ્યા. એક જ સમયમાં, પહેલા જ સમયમાં ત્રણેય લોકનું, ત્રણેય કાળની અવસ્થાઓનું જ્ઞાન એમાં થઈ ગયું. જાણ્યા એટલે જેમ છદ્મસ્થ પરપદાર્થ પ્રત્યે ઉપયોગ લંબાવીને જાણે છે, જ્ઞાન ખેંચાયા પછી જાણે છે, એવું સર્વજ્ઞને જાણવું નથી. ત્રણ કાળ ત્રણ લોક પ્રત્યે ઉપયોગને લંબાવીને જાણવું થાય એવું સર્વજ્ઞપણું નથી, પરંતુ પોતાના સ્વભાવમાં એકાગ્રતા અને લીનતા રહેતા વિકસિત થયેલા જ્ઞાનમાં ત્રણ કાળ અને ત્રણ લોકનું પ્રતિબિંબ પડે છે એટલે જણાઈ જાય છે, એને જાણ્યા અથવા જાણે છે એમ કહે છે. પણ એ તો નિર્મળ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે ત્રણ લોક ત્રણ કાળ. એ પણ એક આત્મા છે, સર્વજ્ઞ દેવ પણ એક આત્મા છે અને હું પણ એક આત્મા છું. તેથી મારા સ્વરૂપમાં, મારા આત્મામાં પણ એવો જ સર્વજ્ઞ સ્વભાવ રહેલો છે, શક્તિ રૂપે, સામર્થ્ય રૂપે. જેવા સર્વજ્ઞ પરમાત્મા છે બિલકુલ એવો જ સ્વભાવ અત્યારે અને સર્વકાળે મારા આત્મામાં પણ મોજુદ રહે છે, હયાત રહે છે. સર્વ પ્રદેશોથી જાણવું થાય છે, સર્વ જગ્યાએ, કોઈ જગ્યા બાકી નહીં, કોઈ પ્રદેશ બાકી નહીં. લોકાલોકનું જાણવું સર્વ પ્રદેશથી થાય છે, માત્ર મનથી જાણવું થાય છે, મગજથી જાણવું થાય છે કે ચક્ષુ ઇન્દ્રિયથી જાણવું થાય છે એમ. સર્વ પદાર્થોના સર્વ ધર્મો કે જે ઇન્દ્રિય જ્ઞાન ગોચર છે નહીં, મનથી પણ જે ગોચર છે નહીં, બુદ્ધિથી પણ જે ગોચર છે એવા ધર્મો પણ સર્વ પ્રદેશેથી જાણવાનું બને છે. કોઈ એક ભાગ થી જાણે છે ઇન્દ્રિય જ્ઞાન ની જેમ ક્ષયોક્ષમ હોય છે કે આંખ થી રૂપ ને જોવું, કાન થી શબ્દ ને સાંભળવો, એવું સર્વજ્ઞ ની દશામાં હોતો નથી. અવધિ જ્ઞાની ઉપયોગ મૂકે ત્યારે જાણે.
બરોબર.
જેમ કે અવધિ જ્ઞાન હોય કોઈને તો દૂર ક્ષેત્રવર્તી અને દૂર કાળવર્તી જુદી જુદી અવધિ, અવધિ એટલે મર્યાદા, એનું જ્ઞાન થાય છે. એ પણ ઓછું વર્તું હોય છે. કોઈને અમુક ક્ષેત્ર દૂર ક્ષેત્રનું જાણવું થાય, કોઈને અમુક કાળ સુધીનું જાણવું થાય, એ પછી કે એ પહેલાનું જાણવું ન થાય, એવી મર્યાદા વાળું જે અવધિ જ્ઞાન ગાઢ રૂપ છે એમાં ઉપયોગ મૂકે ત્યારે જાણે. છદ્મસ્થ છે ને ત્યારે સર્વજ્ઞ પરમાત્માને ઉપયોગ લંબાવ્યા વિના, ઉપયોગ ખેંચાયા વિના, ઉપયોગ તો સ્વરૂપમાં લીન રહીને ત્રણ કાળ અને ત્રણ લોકનું પ્રત્યેક સમયમાં જાણવું થાય છે. કોઈ સમય એવું નથી કે જેમાં ત્રણ કાળ ત્રણ લોકનું જાણવું ન થાય. પ્રથમ સમયથી માંડીને અનંત કાળ પર્યંત જ્ઞાનની એવી પૂરેપૂરી શક્તિ ઉઘડેલી છે અને એવું જાણવું થાય છે અંતરલીન રહીને. સામાન્ય રીતે વાંચીને સાંભળીને જ્ઞાન વધારવાનો જીવો પ્રયત્ન કરે છે, એમને એવી પ્રતીતિ આવી કે હું પણ સર્વજ્ઞ થવાનો છું અને મને પણ કેવું જ્ઞાન અલ્પકાળમાં પ્રગટ થવાનું છે. ત્યારે ખ્યાલ આવ્યો કે બધું જાણવાનું તો થવાનું છે, પછી અત્યારથી કેવળ જ્ઞાન ઉઘડ્યા પહેલા બધું જાણવાના ની આતુરતા અને આકુરતાથી શા માટે હું એવી પ્રવૃત્તિ કરું બહિર્જ્ઞાનની, કે જે રાગ સાથે બહિર્જ્ઞાન પ્રવર્તે. રાગ વિના તો બાહ્ય જ્ઞાનની પ્રવૃત્તિ થતી નથી. તો એ રાગ બાહ્યમાં જ્ઞાન લંબાતા રાગ પણ લંબાય છે, અને એ રાગ લંબાવી લંબાવીને હું જ્ઞાનને આવરણ કરું, એવું શું કરવા કરું? એવી રીતે મારે જ્ઞાન વધારવું નથી, સૌક્ષમ વધારવો નથી, એટલે એ પ્રકારે મારે બાહ્ય જ્ઞાન વધારવું નથી. કેવું જ્ઞાન થશે ત્યારે બધું જણાઈ જવાનું છે. અત્યારથી જાણવાનો લોભ મને નથી એમ જેવું છે ન્યાયમાં. એવો ન્યાય સ્થાપ્યો છે એમ કહીને. એમ કે સામાન્ય રીતે વાંચીને સાંભળીને ઘણું જાણવાનો એક લોભ, એક આકાંક્ષા, આતુરતા, આકુલતા એ બધું રહે છે. એ બાહ્ય જ્ઞાનની પ્રવૃત્તિમાં રાગ પણ લંબાય છે. ભલે શુભ રાગ હોય તો પણ રાગની ઉત્પત્તિ થાય છે. હવે રાગ ખુદ તો જ્ઞાનને આવરણ કરનારું પરિણામ છે, જ્ઞાનનો વિકાસ કરનારું પરિણામ નથી, પણ જ્ઞાનને રોકનારું એ પરિણામ છે. તેથી વિતરાગ થનારે તો રાગને છોડવો રહ્યો, અને એ રાગને છોડીને જેટલો ઉપયોગ સ્વરૂપમાં એકાગ્ર થાય છે ત્યારે કેવળ જ્ઞાન પ્રગટ થાય છે. બહારમાં જ્ઞાન લંબાવી લંબાવીને, શાસ્ત્રો વાંચી વાંચીને કોઈને કેવળ જ્ઞાન થાય છે એવું બનતું નથી. ઇતિહાસમાં તો એવા દાખલા પુરાણોની અંદર છે કે શાસ્ત્ર જ્ઞાન કાંઈ ન હોય તો પણ સ્વરૂપની એકાગ્રતા કરવા વાળા મુનિઓએ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું છે. શિવમૂર્તિ મુનિ એવા દ્રષ્ટાંતો છે, જોવા મળે છે. એ સ્પષ્ટ કરે છે કે શાસ્ત્ર એ જ્ઞાન વધારવાનું સાધન નથી, આત્મામાં એકાગ્ર થવું તે જ્ઞાનને પ્રગટ કરવાનું, કેવળ જ્ઞાન પ્રગટાવવાનું સાધન છે. એટલે એના ઉપર એમણે વજન આપ્યું છે. શાસ્ત્રો તો હા પહેલા મુખ પાઠે હતા, ત્યારે લોકો સાંભળતા ગુરુ પાસે જઈને. કહે છે કે જેને સ્વરૂપમાં એકાગ્ર થવાની ચાવી હાથમાં આવી છે, એ રસ્તો જેને મળ્યો છે, કેમ સ્વરૂપમાં એકાગ્ર થવું એ ખૂબીને જે જાણે છે, એ પ્રકારની પ્રવીણતા કુશળતા જેને પ્રાપ્ત કરી છે, સાધ્ય કરી છે, એ શા માટે બાહ્ય પ્રવૃત્તિથી જ્ઞાન વધારવામાં જાય? એને તો ખ્યાલ છે કે બાહ્ય પ્રવૃત્તિથી જ્ઞાન વધારવામાં જ્ઞાન વધવાનું નથી, પણ જ્ઞાન ઘટવાનું છે. ચાવી એટલે અંતરમાં લીન થવાની જે કુશળતા, આવડત છે, રીત જાણવી, વિધિ જાણવી, કેમ અંદરમાં એકાગ્ર થઈ શકું એવી અંતર્મુખ થવાની, જે લીન થવાની, એકાગ્ર થવાની રીત જાણે છે. એ તો એ જ પ્રયત્નમાં વિશેષ કરીને રહે ને, એ શું કરવા, એ પ્રયત્નને ગૌણ કરીને બીજો પ્રયત્ન મુખ્ય કરે, પછી એમાં જેટલો ન થઈ શકે, પોતાની શક્તિ હોય એના કરતાં વિશેષ કાર્ય કરવું છે પણ ન થઈ શકે પ્રગટ શક્તિ કરતાં, તો ઉપયોગ એનો શાસ્ત્રાદિમાં જાય, મુનિનો પણ જાય છે, ગણધરનો પણ જાય છે, પણ એ અશક્તિને કારણે જાય છે. ચર્ચા ફરચા શું કરવી, હવે તો આત્મામાં જ લીન થવું છે. પણ વળી પાછો વિચાર આવ્યો કે ના ના, ચાલો સાંભળવાય સાંભળીએ તમારી ચર્ચા. અને એ તો ગણધરદેવ ને પણ ભગવાનની વાણી સાંભળવાનો વિકલ્પ આવે છે ને, બે નહીં છે, બે નહીં ઉકારી છે, એટલે બીજા નહીંથી સાંભળવાનો વિકલ્પ આવ્યો. એટલું જોરથી એમણે નિષેધ કર્યો કે નહીં, દો નહીં, નહીં હૈ, યહાં તો એક હી નહીં હૈ. ઠીક છે, શું કહ્યું?
એક હી નહીં હૈ,
બે નહીં જ નથી અમારે તો, એક જ નહીં છે. અંતરમાં લીન થવું એવો જે શુદ્ધ નહીં, એક જ નહી અમારી પાસે તો છે. આ એક જ નહીમાં અમે પેલા અનુસરવા માંગીએ છીએ. ગણધરદેવને વિકલ્પ આવે છે ત્યારે પણ એનો નિષેધ આવે છે, કે અરે સ્વરૂપમાં લીન રહેવાતું નથી. ત્યારે આ વિકલ્પ આવે છે ને કે ભગવાનની વાણીમાં શું આવ્યું, પણ જયારે ગંધર્વી પણ સમોસરણમાં સ્વરૂપ લીન થાય, એ થયા જ કરે છે, સ્વરૂપ ની લીનતા કર્યા જ કરે છે, ત્યારે એ પણ ભગવાનની વાણીને સાંભળવાનું તે કાળે તો છોડી દે છે. અને જયારે એ ભગવાનની વાણીને સાંભળવાનું છોડીને સ્વરૂપમાં લીન થાય છે, ત્યારે જ એ ભગવાનની આજ્ઞાને પૂરેપૂરું પાલન કરતા હોય એમ ભગવાનને જોવામાં આવે છે. ભગવાન એમ નથી જોતા કે આ મારી વાણી સાંભળવાનું છોડીને કેમ સ્વરૂપમાં લીન થયું, આ તો મારી વાણીનો અનાદર કરે છે, એમ જોતા નથી. પણ ભગવાન એમ જોવે છે કે વાણીમાં સ્વરૂપ લીનતા કરવાની જે આજ્ઞા છે એનું પાલન કરે છે, એમ જોવે છે. લૌકિક વ્યવહાર થી ને લૌકિક પદ્ધતિ થી મોક્ષ માર્ગ ની પદ્ધતિ તદ્દન વિલક્ષણ છે. સંસાર માર્ગ ને મોક્ષ માર્ગ બેને મેળ ખાય નહીં, કેમ કે બે જુદા જુદા રસ્તા છે, ઉલટા સુલટા રસ્તા છે, બે સાથે ચાલે એવું કદી બને નહીં. એટલે લોકો આમ કરે છે, લોકો આમ કરે છે, લોકો આમ કરે છે, એવી લોક દ્રષ્ટિ છે એ મોક્ષ માર્ગને અનુકૂળ નથી.
બરોબર,
કેમ કે લોકો ક્યાં જ્ઞાની છે, તો બધા અજ્ઞાની છે. અને એ સંસાર માર્ગે જનારા છે એને અનુસરતા તું પણ સંસાર માર્ગમાં ચાલ્યો જઈશ, મોક્ષ માર્ગમાં તું વળી શકીશ નહીં. અહીંયા તો એમ લેવું છે કે જેવો સર્વજ્ઞનો સ્વભાવ છે તેવો પણ મારો સ્વભાવ છે, કેમ કે એ પણ એક આત્મા છે અને હું પણ એક આત્મા છું. સ્વભાવ જાતિએ કરીને બંને એક જાતિના દ્રવ્યો છે, પોતાનો આત્મા અને સર્વજ્ઞનો આત્મા, એ જાતિ ભેદે ભેદ નથી. જે મનુષ્યમાં બ્રાહ્મણ વૈશ્ય ક્ષુત્ર અને ચાર વર્ણ લીધા એવા અનેક જાતિ છે, તો કહે છે કે જાતિ ભેદે ભેદ હોવા છતાં મનુષ્ય જાતિ થી કોઈનો ભેદ નથી. સ્ત્રી પુરુષ આદિ ભેદ હોવા છતાં મનુષ્યપણે તો બંને મનુષ્ય છે, કોઈ તિર્યંચ નથી, કોઈ દેવ નથી, કોઈ નારકી નથી. એમ જાતિ અપેક્ષાએ પર્યાય અપેક્ષાએ કથંચિત ભેદ હોવા છતાં જાતિ અપેક્ષાએ કોઈ ભેદ નથી. આમ સર્વજ્ઞનું સ્વરૂપ જાણીને પોતાના અંતર સ્વરૂપને ઓળખવું એ સર્વજ્ઞને જાણવાનું તાત્પર્ય છે. ભગવાનના દર્શન એટલા માટે કરવાનો નિયમ છે કે એવો હું છું એવો ન્યાય છે. એની અંદર અનુભવ પ્રકાશમાં એ વાત લીધી છે કે ચાર પ્રકારની સ્થાપના છે તે ન્યાય સ્થાપવા માટે છે.
બરોબર,
હેતુ લીધો છે. દ્રવ્ય છે, દ્રવ્ય ભાવ છે ને નામ, એ ચાર, એ ચારે પ્રકારની સ્થાપના ન્યાય સ્થાપવા માટે છે. તો એમાં સ્થાપના નિક્ષેપનો ન્યાય શું છે કે જેવા સર્વજ્ઞ વિતરાગ જિનેન્દ્રને બિરાજમાન કર્યા એવું પદ મારે પણ એવા પદે પહોંચવું છે, એવો એની અંદર ન્યાય છે. એ ન્યાયનું ઉત્થાપન થવું જોઈએ, એવો એની અંદર ન્યાય છે. વિતરાગની પાસેથી કોઈ માગણી કરવાની નથી કે હું આપની પૂજા ભક્તિ સેવા કરું માટે મારા મારી લીલી વાડી રહે. એને તો સંસાર માંગ્યો, એમની પાસે એમનો સંસાર નથી, તારો તો હોય ક્યાંથી કે તને આપે. એમણે એ છોડ્યો છે તો એમને સંસારની કોઈ ચીજ દેવા લેવાનો પ્રશ્ન રહેતો નથી. ભગવાનની પાસે કઈ માગવું નહીં એવી ભાવના ભાવવી કે હે પરમાત્મા, આપે જેવા ગુણ પ્રગટ કર્યા આત્માના, હું પણ ગુણનો ઈચ્છુક છું, ગુણનો કામી છું, મારે પણ આપના જેવું જ થવું છે. આવી ભાવના માગવાનો પ્રશ્ન નથી, કેમ કે લેવા દેવાની કડાકૂટ માંથી છૂટા થઈ ગયા છે, એ ઉપાધિ હવે એમને રાખી નથી. દિલ્હીમાં અત્યારે તો શું છે, એ વસ્તુ ભૂલાઈ ગઈ છે સંપ્રદાયની અંદર. આ કહેવાતો જૈન સંપ્રદાય છે, એમાં એ વસ્તુ ભૂલાઈ ગઈ છે. એટલે અન્ય મતની જેમ જેમ અન્ય મત વાળા પોતાના માનેલા ઈશ્વર પાસે માગણી કરે છે, એમ ભગવાન પાસે જઈને માગણી કરે છે કે સવારના પોરમાં દુકાન ઉઘાડ્યા પહેલા આપના દર્શન કરવા આવ્યો છું, એટલા માટે કે હવે દુકાન ઉઘાડવી છે, એમાં વેપાર ને વકરો સારો કમાણી સારી થાય. હવે જોયું કે આ ભગવાન તો આમના બહેરા છે, હાથ પગ છોડતા નથી, પણોઠી વાળી છે, પછી હવે કઈ કઈ પ્રવૃત્તિ કરતા નથી, એટલે પછી બીજા દેવ દેવલાને થાય પા આ દિગંબરો એ થાય પાછો. શ્વેતાંબરમાં તો છે બધી માથાકુટ, દિગંબરો એ થાય પાછો, વિષપંથીઓમાં વિશેષ છે. દિલ્હીમાં લાલ કિલ્લા પાસે એક મંદિર છે મોટું, લાલ મંદિર જ કે છે, લાલ કિલ્લાની સામે છે લાલ મંદિર, ચાંદની ચોક નો છેડો પૂરો થાય છે ત્યાં ખૂણા ઉપર છે. ત્યાં સાંજે જાઓ તો ધમાલ હોય, ઓલા પદ્માવતી ની આરતી ની દીવાની ને લાઇટિંગ ને ત્યાં શોભા ને ત્યાં રાગડા તાણે ને વાજિંત્ર વગાડે ને ધમાલ કરે એની ભાઈ ને ભગવાન ની પ્રતિમા એક બાજુ જ્યાં છે, ત્યાં કોઈ જાય ન જાય એની અરે કાંઈ નહીં, ત્યાં તો એક ટમટમિયા જેવું હોય કાંઈ ખાસ, કેમ કે આ તો આપતા નથી અને આ તો સહાય કરે છે, દેવ દેવીઓ તો સહાય કરે છે. આમ લોભિયા જીવોને સંસારની ચીજો જોઈએ છે, એટલે જાણે બીજા દેવો અમને આપી દેશે એ ભ્રાંતિમાં ભૂલીને વિતરાગ દેવની અવગણના કરીને અનાદર કરીને બીજા દેવ દેવીઓને પૂજવા લાગે છે. મંદિર દેવ કોઈ કોઈને બચાવે હું એને વિકલ્પ આવ્યો એ તો બીજી વાત છે, બાકી એને બચાવ્યો પ્રશ્ન ક્યાં છે, કોઈ બચાવે પછી આખા બધા બચાવી નાખતા ને, એક જ હું કરવા બચાવ્યો, એક જ મેં હતું, બધે બચાવવા જોઈએ, ન બચાવવા જોઈએ, એમાં કાંઈ નથી. સમય શિખર ગયા હતા એવી રાત્રે જોવા નીકળ્યા, એક છેડે છે ગોમિયાજીનું મંદિર છે, હું છે કાંઈ એટલી લાઈટ, જાણે કોઈ લગ્નની અંદર શણગાર કરે એટલો લાઈટનો શણગાર હતો. સુતાંબરનું વિરાસર છે ને એની બાજુમાં એક મંદિર છે, એટલે વિતરાગની મહિમા ગૌણ થઈ ગઈ, બીજા દેવ દેવલાની મહિમા વધી ગઈ. કોઈ ડરથી, કોઈ ભયથી, કોઈ લોભથી, કોઈ અનેક પ્રકારે એ અજ્ઞાનનો ફેલાવો વધ્યો, એટલો અજ્ઞાનનો ફેલાવો વધ્યો. એ બધી જૈન પરંપરાથી વિરુદ્ધ છે, જૈન પરંપરાને તોડીને એ બધા પ્રકારો ઊંધા થયા છે. અહીંયા કહે છે કે સર્વજ્ઞ વિતરાગ દેવ ત્રણકાળ ત્રણ લોકને જાણે છે એવી મારી શક્તિ છે, એવો મારામાં સ્વભાવ છે, અને એ ત્રણ કાળ ત્રણ લોક એક સમયમાં જણાય છે, તેનાથી ફલિત થાય છે કે જે બનવાનું છે તે ફરવાનું નથી. જણાઈ ગયું એનો અર્થ એ છે કે એમ બનવાનું હતું એમ જણાયું છે, તો બનવાનું છે તે ફરવાનું નથી, એમાંથી આપોઆપ ફલિત થાય છે. જો કેવળ જ્ઞાનને સ્વીકારવામાં આવે તો આ સિદ્ધાંત પણ આપોઆપ સ્વીકૃત થઈ જાય છે, જે બનવાનું છે તે ફરવાનું
નથી.
બધા જ પદાર્થોનું, સર્વ દ્રવ્યોની જે કાળે જે પર્યાય બનવાની થવાની તેમાં કોઈ ફેરફાર થવાનો
નથી.
સ્વભાવને જુએ ત્યારે જ આવે. સર્વજ્ઞ સ્વભાવને સમજે, જોવે, પ્રતીત કરે ત્યારે જ એને અન્ય કાર્યો કરવાનો રાગાદી ભાવ ઉત્સાહ એનો મટે. અને ત્યારે જ એને એ આવરણ કરનારા કર્તૃત્વ પૂર્વકના રાગાદી શાંત થતા હું જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છું અને જ્ઞાતા દ્રષ્ટા રહું છું એવું જ્ઞાતા દ્રષ્ટા પણ એને અનુભવથી જાણવું અને પ્રતીતમાં આવવું થાય આપોઆપ.
બરોબર,
કેમ કે એમાં કરવાનું નથી કઈ. જ્ઞાતા દ્રષ્ટા પણ એ તો એનો સ્વભાવ છે, કોઈ નવો બનાવવાનો નથી. જાણવું પણ થઈ રહ્યું છે, માત્ર જાણવું રહી જાય ને કર્તૃત્વ છૂટી જાય એટલે જ્ઞાતા દ્રષ્ટા પણ ઊભું થઈ ગયું, એમાં કઈ કરવું પડ્યું
નહીં.
તો એ જીવ જ્ઞાતા દ્રષ્ટા રહી જાય છે. જે બનવાનું તે ફરવાનું નથી. અન્ય પદાર્થમાં તો કર્તૃત્વનો રાગ ન રહે પણ પોતાની પર્યાયના કર્તૃત્વનો રાગ પણ શાંત થઈ જાય ત્યારે ખરેખરું જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રગટાય છે. બેસી રહેવાનું એટલે ઉલટું ન જવું એમ. બેસી રહેવું એટલે કોઈ પરિણમન વગરનો તો કોઈ જીવ રહેવાનો નથી. પરિણમ તો કોઈનું, પરિણમન તો અટકવાનું નથી. હવે એને એમ પ્રમાદ થાય કે તો પછી મારે મારા સ્વરૂપનું, મારું કાર્ય શુદ્ધપણાનું, શુદ્ધ પરિણમવાનું કાર્ય પણ કરવું એ વાત ક્યાં રહે છે. બરાબર છે, મારે પુરુષાર્થ કરવો એ વાત પણ ક્યાં રહે છે. તો એને એમ પૂછે છે કે તું પરિણમ્યા વગરનો રહે છો, પરિણમ્યા વગરનો તો તું રહેતો નથી. પરિણમન તો તારું ચાલુ છે, હવે કયા પ્રકારે છે તું જો, એમાં કઈ કર્તૃત્વ આવે છે તો તે જ્ઞાતા દ્રષ્ટા પણ અથવા જે બનવાનું છે તે જ બનવાનું છે એ સ્વીકાર્યું નથી. અને જે જ્ઞાતા દ્રષ્ટા થયો તેને રાગ ભલે એવો આવે કે હું જલ્દી પરિપૂર્ણતાને પ્રાપ્ત કરું પણ એ પુરુષાર્થનું સ્વરૂપ નથી, એ તો રાગ છે.
બરોબર,
એને અંતર પ્રતીત છે કે જ્યારે પૂર્ણતા થવાની છે ત્યારે જ થવાની છે, એમાં કોઈ ઉતાવળ કામ આવવાની નથી. અથવા ખોટી ઉતાવળ થી કોઈ જલ્દી વિતરાગ પૂરા પૂર્ણ વિતરાગ થઈ જાય છે એવું તો બનતું નથી. પણ કોઈ જીવોને સહજ હઠ વિના પુરુષાર્થની ઉગ્રતા થાય છે, કોઈ ધર્મી મોક્ષ માર્ગી જીવોને હઠ વિના સહજ પુરુષાર્થની મંદતા પણ રહે છે. મોક્ષ માર્ગી જીવોમાં પણ મંદ પુરુષાર્થ વાળા જીવોની સંખ્યા વધુ હોય છે અને તીવ્ર પુરુષાર્થ વાળા જીવો કોઈ કોઈ જ હોય છે. પણ જ્ઞાન અને શ્રદ્ધા બધાનું સરખું છે, ભલે પુરુષાર્થની ઉગ્રતા ઓછી વધતી હોય, શુદ્ધિ અશુદ્ધિ ઓછી વધતી હોય, પણ જ્ઞાન અને શ્રદ્ધા તો બધાનું સરખું જ હોય છે. સિમંદર ભગવાન લાખો વર્ષોથી અર્યંત પદે બિરાજમાન છે. આવતી 24 ના 13 તીર્થંકર વખતે નિર્વાણ પામશે. એકલો કાળ અર્યંત દશામાં રહેશે. તેરમો ગુણ સ્થાન પલટીને ચૌદમું નહીં આવે. અનંત વીર્ય પ્રગટ છે, અનંત જ્ઞાન છે, અનંત દર્શન છે, અનંત વીર્ય છે, અનંત સુખ છે. પુરુષાર્થ કેટલો છે એમનો કે અનંત છે, પરિપૂર્ણ પુરુષાર્થ વર્તે છે. છતાં એમની દશા તેરમા ગુણ સ્થાન થી પલટાવીને ચૌદમા ગુણ સ્થાન ને લાવવી, એમાં અનંત પુરુષાર્થ હોવા છતાં, કાર્યગત હોવા છતાં, હોવા છતાં એટલે કઈ ડિપોઝિટ નથી, કાર્યગત હોવા છતાં કોઈ અરિહંતને અંતર્મૂર્તમાં કેવળ જ્ઞાન થયા પછી અંતર્મૂર્તમાં જ નિર્વાણ થાય આયુષ નો હોય, કોઈને લાખો કરોડો અબજો વર્ષનું આયુષ હોય અને અરિહંત પદે એકનું રહે, પણ જ્ઞાતા દ્રષ્ટા છે, એવી ઉતાવળ નથી કે કેમ આમ થતું નથી. ખરેખર તો આમ કેમ એ જ્ઞાન સ્વભાવથી વિરુદ્ધ વાત છે.
બરોબર,
જ્ઞાન સ્વભાવમાં એવી વાત નથી. આમ કેમ એ પ્રશ્ન જ નથી. આમ કેમ શું એ બધું જણાઈ ગયું છે. જેમ જે કોઈ ગતિથી જે કોઈ વાહન ચાલતું હોય તો એના પરિમાણમાં એને પહોંચવાનો કાળ નિશ્ચિત થાય છે. બીજું આટલી ગતિ કલાકના 50 માઇલે જવું હોય તો 100 માઇલ કાપવામાં 2 કલાક લાગે, અને 50 કલાકના 65 માઇલની ગતિ હોય તો 1.5 કલાકે પહોંચાય, અને 100 માઇલની ગતિ હોય તો 1 કલાકે પહોંચાય. હવે એ તો ચોખ્ખે ચોખ્ખી વૈજ્ઞાનિક વાત છે કે જેટલી ગતિ હોય એટલો કાળ પરિમાણ લાગે, તો એમાં આમ કેમ એ ક્યાં પ્રશ્ન રહ્યો, કેમ 10 મિનિટમાં સ્ટેશન નો આવી ગયો 100 માઇલ વાળો, એ પ્રશ્ન જ નથી. જેને જાણ્યું એને, જેને એ વિજ્ઞાન જાણ્યું છે એને ખ્યાલ છે કે આટલો કાળ થશે ને અહીંયા થશે, બીજી રીતે સંભવિત નથી. બસ એવું એક સાથે જયારે જણાઈ જાય છે ત્યારે પદાર્થના અનંત ગુણ ધર્મ સહિત જણાઈ જાય છે આખો પદાર્થ. એમાં સર્વ પર્યાયો, સર્વ પદાર્થની સર્વ પર્યાયો એના પરિપક્વ સમયે જ પ્રદર્શિત થાય, પ્રગટ થાય, એવું એનું પૂરેપૂરું જ્ઞાન થાય છે. આખા દ્રવ્યનું જ્ઞાન થયું કે નહીં, એના સર્વ સાથે સાથે જણાયું છે. એમાં શંકા શું, એમાં પ્રશ્ન શું કે આમ કેમ એવો પ્રશ્ન ક્યાં રહે છે કે ક્યાંય રહેતો
નથી. બરાબર,
એક બાળક જન્મે છે, મા બાપ ઈચ્છે છે કે મારો પુત્ર મોટો થાય, જલ્દી જલ્દી મોટો થાય, પણ કોઈ ઇન્જેક્શન એવા નથી નીકળ્યા કે ઇન્જેક્શન આપીને એને મોટો કરી દેવાય. તો દિવસ પૂરો થાય એટલી જ એની ઉંમર વધે, મહિનાઓ પૂરા થાય એટલી જ ઉંમર વધે, વર્ષો પૂરા થાય એટલી જ ઉંમર વધે. એમાં કોઈ દવા પીવડાવીને કે ઇન્જેક્શન ખવડાવીને કે ઓપરેશન કરાવીને બાળકને યુવાન કરી શકાતો નથી. એ સમય જ એનું કામ કરે છે, સમય અનુસાર જ એનું વૃદ્ધિગત પણ થાય છે. બસ એ જ પ્રકારે સર્વ દ્રવ્યોને પરિણમવાનો એનો સકાળ છે, કેવળ જ્ઞાનમાં એ એક સમયમાં જણાઈ ગયેલી ચીજ છે, અને કેવળ જ્ઞાન જો સ્વીકારાય તો આ વાત સ્વીકારવી જ રહી, કેવળ જ્ઞાનને ન સ્વીકારાય તો પછી કોઈ એની વાત સાંભળવાનો પ્રશ્ન રહેતો નથી. કેવળ જ્ઞાનને અને કેવળ જ્ઞાનીને સ્વીકારતો નથી એની બીજી વાત સાંભળવાનો શું પ્રશ્ન, એની વાતમાં પણ કઈ માલ છે એ વાત સાંભળવાનું રહેતો નથી. એટલે જે બનવાનું તે ફરવાનું નથી, પણ જેમ થાય તેમ તેનો જાણનાર જ છું. બનવાનું તે ફરવાનું નથી તેના ઉપરથી પોતાના સાધક જીવને પોતાને લાભ થાય એવો ન્યાય શું ગ્રહણ થાય છે, એ પ્રકારે ગ્રહણ થાય છે કે જો જગતમાં જે બનવાનું છે તે ફરવાનું નથી તો હું જાણનાર છું, હું કોઈને કરનાર કે ફેરવનાર. આમ એને પોતાના સ્વભાવ તરફ વળવાનું કારણ બને છે. આવું વસ્તુના સ્વરૂપનું જાણવું એને જ્ઞાતા દ્રષ્ટા પણ પ્રત્યે દોરી જાય છે. આ એક ન્યાય છે, એ ક્યાં દોરી જાય છે, એને એ સ્વરૂપ જે જ્ઞાતા દ્રષ્ટા છે એના પ્રત્યે આ ન્યાય દોરી જાય છે. તર્ક ઉઠે એવો વિષય છે, પણ ઊંડો વિચાર કરેથી અધૂરો વિચાર કરીને નહીં, પણ એ સંબંધીનો પૂરો વિચાર કરેથી આનો સરવાળો અને તાત્પર્ય એ આવે છે કે હું જ્ઞાતા દ્રષ્ટા છું, મારે કાંઈ કરવાનું ફેરવવાનું કાંઈ રહેતું નથી, હું કરતા હરતા નથી ને જ્ઞાતા દ્રષ્ટા છું. આમ કર્તૃત્વ ભાવે મિથ્યાત્વ મટવાનું આ સિદ્ધાંત કારણ થાય છે, તેથી એનું પ્રતિપાદન શાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષાની કઈ ગાથાઓ ચાલે છે? 320-27 છે ને બરાબર. 321-22 અને 23 ગાથાનો આ વિષય છે કે જે ક્ષેત્રે જે કાળે જેમ બનવાનું તે ક્ષેત્રે તે કાળે તેમ જ બનવાનું છે. એના ઉપર પ્રવચન ચાલે છે. અહીં છે ને સ્વામી કાર્તિકેય અનુપ્રેક્ષા ધર્માનું પરીક્ષા ચાલે છે, ધર્મનું પ્રકરણ ચાલે છે. બારમી પરીક્ષામાં ધર્મી ધર્મની બારમી ભાવના अब सम्यक दृष्टि के विचार कहते हैं. इस 22 में जम जस जम्मी देशे जेण विहाणेण जम्मी कालम्मी नाणम जिणेण नियदम जम्मम वा अहम मरणम वा तम तस तम्मी देशे तेण विहाणेण तम्मी कालम्मी को सक दिवारे दुम इंदो वा तह जिणंदो वा. ઇન્દ્ર ને કે જિનેન્દ્ર એમાં કોઈ ફેરફાર કરવા સમર્થ નથી. એમ કીધું એને નિવારવા માટે કોઈ શક્ય નથી. ઇન્દો વા તો જિનેન્દો વા, ઇન્દ્ર કે જિનેન્દ્ર કોઈ એમાં સમર્થ નથી. હું જંગલમાં બેઠા બેઠા કાર્તિકેય સ્વામી ની આ ગાથા થઈ છે. जो जिस जीव के जिस देश में जिस काल में जिस विधान से जिस विहाने न जिस विधान से जे रीति जन्म तथा मरण એ મોટો પ્રસંગ લીધો છે. ઉપલક્ષણ છે દુઃખ અથવા સુખ રોગ દારિદ્ર્ય આદિ સર્વજ્ઞ દેવ કે દ્વારા જિનેન્દ્રનાદમ એવો શબ્દ પડ્યો છે. જિનેન્દ્ર દ્વારા જાના ગયા હે કાતો તમે જિનેન્દ્રને અલ્પજ્ઞ સ્વીકારો અને કાપો તમે જીનેન્દ્ર ને સર્વજ્ઞ સ્વીકારો. પહેલી તો એ વાત છે. જો તમે જીનેન્દ્ર ને અલ્પજ્ઞ સ્વીકારો તો અમારે કઈ તમારી વાત સાંભળવી નથી. જો તમે જીનેન્દ્ર ને સર્વજ્ઞ માનતા હોય તો તમારે આ માયને છૂટકો છે કે એમણે સર્વ જાણ્યું કે નહીં
જાણ્યું.
જીનેન્દ્ર સર્વજ્ઞ દેવ કે દ્વારા જાના ગયા હૈ વહ વૈસે હી નિયમ સે હોગા વહી વહી ઉસ પ્રાણી કે ઉસહી દેશ મે ઉસહી કાલ મે ઉસહી વિધાન છે નિયમ સે હોતા હૈ ઉસકા ઇન્દ્ર જીનેન્દ્ર તીર્થંકર દેવ કોઈ ભી નિવારણ નહીં કર સકતે. મૂળ ગાથામાં એ વાત કો સક્ક દેવી વારેન્દુ એમ કે કોઈ એને ફેરવવા નિવારવા વારવા સમર્થ નથી. ઇન્દો વા તો જીનેન્દો વા એમ નથી લીધું કે જગતના બીજા દેવો ન કરી શકે પણ જીનેન્દ્ર તો સર્વશક્તિમાન છે માટે કરી શકે. જીનેન્દ્ર પણ એવી શક્તિ ધરાવતા નથી કે એક પરમાણુનું પણ કાર્ય કરે. ઇન્દ્ર નરેન્દ્ર જીનેન્દ્ર કોઈ પણ એ કરવા સમર્થ નથી. ગાથાનો વિષય આ છે. સર્વજ્ઞદેવ સબ દ્રવ્ય ક્ષેત્ર કાલ ભાવ કી અવસ્થા જાણતે હૈ ઇસલિયે જો સર્વજ્ઞ કે જ્ઞાન મે જલતા હૈ યાને જાના ગયા હૈ તો નિયમ સે હોતા હૈ ઉસમે હીન અધિક કુછ ભી નહીં હોતા હૈ સમ્યક દ્રષ્ટિ એસા વિચાર કરતા હૈ. આમ નેક્સ્ટ છે. અચ્છા, સમ્યક દ્રષ્ટિ આમ વિચારે છે. આથી ઉલટું વિચારે તે સમ્યક દ્રષ્ટિ નથી પણ મિથ્યા દ્રષ્ટિ છે એમ એમાં અનર્પિતપણે આવી જાય છે. તો બીજી ગાથા જી લીધી છે કે અબ કહેતે હૈ કે એસા નિશ્ચય કરતે હૈ વે તો સમ્યક દ્રષ્ટિ હૈ ઓર ઇસમે સંશય કરતે હૈ વે મિથ્યા દ્રષ્ટિ હૈ. વાત જી લીધી છે. એવમ જો નિશ્ચય દો જાણદી દબવાણી સબ પજ્જાય સો સદિકથી શુદ્ધો જો સંકટી સોહી કુદિકથી. જે શંકા કરે છે તે કુદૃષ્ટિ અથવા મિથ્યા દ્રષ્ટિ છે. જો ઇસ પ્રકાર કે નિશ્ચય છે સબ દ્રવ્ય જીવ પુદગલ ધર્મ અધર્મ આકાશકાળ ઇનકો ઓર ઇન દ્રવ્યો કી સબ પર્યાયો કો સર્વજ્ઞ કે આગમ કે અનુસાર જાણતા હૈ શ્રદ્ધાન કરતા હૈ શુદ્ધ સમ્યક દ્રષ્ટિ હોતા હૈ. જો એસા શ્રદ્ધાન નહીં કરતા હૈ શંકા કરતા હૈ વો સર્વજ્ઞ કે આગમ સે પ્રતિકૂલ હૈ પ્રગટ રૂપ સે મિથ્યા દ્રષ્ટિ હૈ. પણ ન જાણે એ વગર કીધે જ મિથ્યા દ્રષ્ટિ છે એમાં પછી એના મિથ્યાત્વ માટે કાંઈ વિચાર કરવાનો રહેતો નથી. પરની પર્યાય ને તો ફેરવનાર નથી એ વિષય લીધો છે. મારા સિવાય બીજા પદાર્થોની અવસ્થાને બદલાવવો એ તો મારા સ્વરૂપમાં નથી પણ મારી પર્યાય ને પણ ફેરવનાર નથી. મારી પર્યાય પણ હું આમ કરી નાખું ને તેમ કરી નાખું એવા પર્યાયના કર્તૃત્વના જોરમાં કોઈ સ્વકાર્યની સિદ્ધિ થાય એમ બનવાનું નથી. આ તો સહજનો વેપાર છે. મોક્ષ માર્ગનું પરિણામ એ સહજનો વેપાર છે. સહેજે સહેજે જે થાય છે પુરુષાર્થ છે. એની સાથે પુરુષાર્થ તો એક કાર્યમાં રહેલો આવેગ એને પુરુષાર્થ કહે છે. ઉગ્રતા એને પુરુષાર્થ કહે છે. કર્તૃત્વને પુરુષાર્થ મોક્ષ માર્ગમાં કોઈએ કહ્યો નથી. તો એ સહજપણે જે સ્વરૂપની સન્મુખ રહીને ઉગ્રતાથી અવલંબનનો આવેગ ને ઉગ્રતા ઉત્પન્ન થાય ઉગ્રતાથી અવલંબનનો આવેગ ને ઉગ્રતા ઉત્પન્ન થાય એને પુરુષાર્થની તીવ્રતા કહે છે. પણ એ સહજ છે, એ કૃત્રિમ નથી. જેમ સ્વરૂપ સહજ છે તેમ સ્વરૂપની શુદ્ધ પરિણતિ પણ એટલી જ સહજ છે. અકૃત્રિમ સહજ સ્વરૂપને પરિણતિની સહજતા સાથે મેળ છે,
બરોબર.
પરિણતિની કૃત્રિમતા સાથે એને બિલકુલ મેળ ખાતો નથી. એટલે બનારસીદાસે એમ ગાયું કે સદગુરુ કહે સહજ કા ધંધા, વાદ વિવાદ કરે સો અંધા. ભાઈ, તું તર્ક ને કુતર્ક લડાવીશ, એક તો દ્રષ્ટિએ અંધ થો, તારા આત્મ સ્વરૂપને તે જાણ્યું નથી, વેદ્યું નથી, અનુભવ્યું નથી, અને તારા સર્વજ્ઞ સ્વભાવની તને પ્રતીત આવી નથી. તું અંધ છો અને તું વાદ વિવાદ કરે છો, પણ સહજ પરિણતિ એકવાર ઉત્પન્ન કર,
બરોબર,
તો તને આ કુતર્ક ઉઠાવવાનું મન થશે. કેમ કે આ સહજનો વેપાર છે. સહજ સ્વરૂપને જાણતા પરિણામ પણ તારા સહજપણે મોક્ષ માર્ગ પ્રત્યે પ્રવાહિત થશે, અને એ પ્રકારનો આવરણ યોગ્ય છે, બીજો પ્રકાર છોડવા યોગ્ય છે. પરની પર્યાયને તો ફેરવનાર નથી, પણ મારી પર્યાયને પણ હું ફેરવનાર નથી. આમ પોતાના સ્વભાવ સન્મુખ રહીને ધર્મીનો નિશ્ચય છે. આમ પોતાના સ્વભાવ સન્મુખ રહીને ધર્મીનો નિશ્ચય છે કે જે નહીં બનવાનું તે કદી થવાનું નથી, ને હું ક્યાંય ફેરફાર કરવાનો નથી. એક બહુ ઊંડી વાત અહીંયા એ કરી છે ગુરુદેવે, કે આવું સ્વીકારવું એ સ્વભાવને સન્મુખ રહીને સ્વીકારવાની વાત છે. આ વાતનો સ્વીકાર કરનારા સ્વભાવ સન્મુખ રહીને સ્વીકાર આવી વાતનો ન કરે તો પણ તેનો આ વિષયનો સ્વીકાર યથાર્થ નથી. આમ લીધે છે. એવું પણ બનશે કે બાહ્ય જ્ઞાનમાં પરલક્ષી જ્ઞાનમાં પણ આમ કોઈ સ્વીકારશે કે જે થવાનું છે તે થવાનું છે, જે થવાનું છે એ ફરવાનું નથી, બનવાનું છે તે ફરવાનું નથી, અને ફરવાનું છે તે બનવાનું નથી. પણ એ શું કરશે કે જ્યાં પોતાને તકલીફ લાગશે, જ્યાં પોતાને તકલીફનો પ્રસંગ છે, ત્યાં એ સિદ્ધાંત છોડી દેશે અને એ ફેરફાર કરવા લાગી જશે. એને એકાંત કહ્યો છે, એને એકાંતે એ વાતને ગ્રહણ કરી છે. એક અંતે એટલે એને બીજી વાત ન રાખી, જ્યાં પોતાને તકલીફ છે ત્યાં એ વાત એને છોડી દીધી. ફક્ત તકલીફ ન હોય ત્યાં જ એને એકાંત પકડ્યો. પણ જે સ્વરૂપ સન્મુખ થઈને સ્વરૂપમાં સ્થિર રહેનારા છે, એ તો જ્ઞાતા દ્રષ્ટાપણે જે થવાનું છે તેને જાણ્યા કરે છે, અને તે પ્રતીતિથી જાણે છે કે જે થવાનું છે તે ફરવાનું નથી, અને જે ફરવાનું છે એ થવાનું નથી,
બરોબર.
અને એને પોતાને તકલીફ થાય ત્યારે પણ એવા જ પરિણામથી સ્વરૂપ સન્મુખ સ્વરૂપ સ્થિરતામાં રહી શકે છે, ત્યારે એને એ સિદ્ધાંતને યથાર્થપણે ગ્રહણ કર્યો, પ્રતીતિમાં લઈને ગ્રહણ કર્યો, એને મોક્ષ માર્ગમાં આગળ વધવાનું થાય છે. સહેજે સહેજે એટલે એ વાત લીધી કે આમ પોતાના સ્વભાવ સન્મુખ રહીને, બીજી રીતે નહીં, બીજા પ્રકારે નહીં, પોતાના સ્વભાવ સન્મુખ રહીને ધર્મીનો નિશ્ચય છે. આ વિષય ધર્મીનો આ પ્રકારનો નિશ્ચય છે, એ સ્વભાવ સન્મુખ રહીને વાત છે. જેને સ્વભાવ સન્મુખતા ન આવી હોય એને પણ સન્મુખતા બાજુ વળવા માટે આ વાત છે. વળ્યા હોય એને વળીને વાત છે, અને ન વળ્યા હોય એને વળવા માટે વાત છે. બીજા પ્રકારે એને ક્યાંય ખેંચી જવા જેવું નથી. એ બહુ મુદ્દાની વાત કરી છે. કેમ કે ક્રમબદ્ધ પર્યાયના પ્રવચનો શરૂ થયા અને એ પ્રકાશિત થયા ત્યારે દિગંબરના વિદ્વાન વર્ગની અંદર ખળભળાટ મચી. દિગંબરના ધાર્મિક અખબાર છાપાઓમાં એનો ઉવાપો થવા લાગ્યો. એ કાનજી સ્વામી ઝેરના ઇન્જેક્શન આપે છે, મરી જશો તમે બધા. કોઈ બાકી નથી રાખી. ગુરુદેવે પછી સેંકડો ન્યાય એમાંથી પ્રસિદ્ધ કર્યા. ભાઈ આત્મા શુદ્ધ જ્ઞાયક છે, એની સન્મુખ થવા અને એની સન્મુખ રહેવા આ સિદ્ધાંતનું પ્રતિપાદન છે. જો આ સિદ્ધાંતને તમે ન સ્વીકારો તો સર્વજ્ઞને તમે સ્વીકારો છો એ વાત રહેતી નથી. પછી તો કેટલાક પંડિતો સર્વ કેવળ જ્ઞાનનું સ્વરૂપ નહોતા જાણતા, એને કેવળ જ્ઞાનના અર્થ કરવા માંડ્યા. કે ભાઈ કેવળ જ્ઞાન તો એવું છે કે જ્યારે જે થાય ત્યારે તેને જાણે, એમ કેવળ જ્ઞાનનો અર્થ લેવો. અગાઉથી જાણી લે એમ નહીં, કેમ કે અગાઉથી જાણ્યું અને ફેરફાર પડે, ફેરફાર થઈ જાય તો જ્ઞાન ખોટું પડે. કેવળ જ્ઞાન તો ખોટું સાબિત થાય નહીં, માટે જ્યારે થાય ત્યારે જાણે એનું નામ કેવળ જ્ઞાન. પણ એ તો સદમસ્ત એમ જાણે છે, જ્યારે થાય ત્યારે તો સદમસ્ત જાણે છે. એમાં કેવળ જ્ઞાનમાં અને સરસ સદમસ્તના જ્ઞાનમાં શું ફરક પડ્યો? પણ પછી તો કેવળ જ્ઞાનને ન સ્વીકારવું હોય તો એને કેવળ જ્ઞાનીને પણ છદમસ્ત તરીકે સ્વીકારવામાં આવે છે. એમાંથી જ કરતા બુદ્ધિ ઈશ્વરમાં આરોપી. જે લોકો અન્યમતી થયા એ શેમાંથી થયા? કે મૂળ જે સ્વરૂપ છે જ્ઞાતા દ્રષ્ટા પણ કેવળ જ્ઞાન પણ એ સ્વીકારમાં ન રહ્યું, એટલે પછી તો એને એક અલ્પજ્ઞ પણ સ્વીકારવું પડે. પછી તો અલ્પજ્ઞ હોય એટલે તો જયારે થાય ત્યારે જાણે, તો એ પહેલા તો એને કઈ કરવાનો વિચાર આવ્યા વિના રેની ફેરફાર કરવાનો. આમાંથી એ બધું નથી ગયું. એ તો જરાક રસ્તો ચૂકે એટલે આખો માર્ગ ચૂકી જાય. કોકને એમ થાય પણ આ એક ડિગ્રીનો આ ખૂણો પડે છે એમાં હું બે બાજુ બાજુમાં જ છે ને, એમાં ક્યાં છે? હજી તો હારે હારે જ હાલે છે કે નહીં? આગળ બહુ મોટો ફેર પડવાનો છે. આગળ તો માઇલોનો ફેર પડી જશે, રસ્તો જ આખો બદલાઈ જશે. એટલે જરા પણ મૂળ માર્ગમાંથી જરા પણ ખસવાનું બને એટલે આખો માર્ગ ફરી જાય છે. તેથી જ એને ગ્રહિત મિથ્યા દર્શન કહેવામાં આવે છે. એટલે અન્ય મતના વર્ગમાં એને પહેલેથી જ નાખવામાં આવે છે, કેમ કે આગળ જતા એ અન્યમતી થવાનો છે. એની ગતિ પણ અન્યમતીમાં જ ઉત્પન્ન થવાની થાય, બીજી થાય કાં તિર્યંચ થાય અને મનુષ્ય થાય તો અન્યમતમાં ઉપજે, બીજો એમાં કોઈ ઉપાય રહેતો એટલી વાત નાખી છે કે આ ધર્મીનો નિશ્ચય છે અને જે નહીં બનવાનું તે કદી થવાનું નથી. હું ક્યાંય પણ ફેરફાર કરનાર નથી. ફેરફાર કરવાનો જે પ્રકાર વિકલ્પ ઉઠે જ્ઞાનીને ચારિત્ર દોષને લઈને, ચારિત્ર મૂળને લઈને વિકલ્પ આવે, આમ ન થવું જોઈએ, આમ થવું જોઈએ, તો એનો એ નિષેધ કરે છે. એ બરાબર વિકલ્પ આવે છે એમ એ વિચારતા નથી, સ્વભાવ નથી. ફેરફાર કરવું એ સ્વભાવ નથી, જાણવું એ સ્વભાવ છે. જેને જ્ઞાતા દ્રષ્ટાપણાની અંતરમાં મુખ્યતા છે તેને એથી અભિપ્રાય વિરુદ્ધ વિકલ્પ થાય તો એનો નિષેધ આવ્યા વિના રહે નહીં. શ્રદ્ધા પણ એનો નિષેધ કરે છે અને જ્ઞાન પણ એનો નિષેધ કરે છે. પછી એ વિકલ્પ સ્વપર્યાયને અનુલક્ષીને હોય કે એ વિકલ્પ પરપદાર્થની પર્યાયને અનુલક્ષીને હોય, પણ એનો નિષેધ જ આવે છે.
બરોબર
આવે છે ને ચિઠ્ઠીમાં કે સમ્યક દ્રષ્ટિ પણ ક્યારેક સ્વરૂપ ધ્યાનનો ઉદ્યમ કરે છે. એટલે ક્યારે આમ તો એ સ્વરૂપ ધ્યાનનો એમને પુરુષાર્થ પરિણતિ તો ચાલે છે, પણ ક્યારેક એને એવો વિકલ્પ આવે કે હું એકાંત સ્થાનમાં બેસીને સ્વરૂપમાં ઉપયોગને એકાગ્ર કરું કરું લગાવું, પણ એ વિકલ્પ છે, એ વિકલ્પ છે તે પુરુષાર્થ નથી, એ વિકલ્પ છે તે ઉદ્યમ નથી. પણ જો વિકલ્પ આવે તો આવે એને એના સિદ્ધાંતને અનુકૂળ છે કે પ્રતિકૂળ છે? નિશ્ચયથી તો એ સિદ્ધાંતને પ્રતિકૂળ છે. વ્યવહારે ભલે અનુકૂળ વિકલ્પ દેખાય તો પણ નિશ્ચયથી તે પ્રતિકૂળ. અથવા બીજી રીતે કહીએ તો કોઈ પણ વિકલ્પ ને કોઈ પણ રાગ તેને અનુકૂળ વસ્તુનું, એને અનુરૂપ વસ્તુનું સ્વરૂપ જ નથી, એવું વસ્તુનું સ્વરૂપ જ નથી. તેથી વિકલ્પ છે એ કલ્પનાનું વિશેષ રૂપ છે એમ કહેવામાં આવ્યું છે. વિકલ્પનો એક એવો અર્થ છે કે વિકલ્પ એટલે શું, કે કલ્પનાનું વિશેષ રૂપ છે વિકલ્પ. વસ્તુના સ્વરૂપથી અન્યથા કલ્પના થાય એનું નામ વિકલ્પ. એટલે એને દોષમાં, વિકલ્પ ને દોષમાં નાખ્યો. કોઈ પણ રાગ તે અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. આમ છે કઠણ પડે એવું છે. થોડું ભગવાન ને એમ કહે કે હે પ્રભુ આપ અમારા તારણ હાર છો, તો કે નહીં વસ્તુનું સ્વરૂપ એમ નથી. ભક્તિમાં આવે એવું વસ્તુનું સ્વરૂપ નથી, કેમ કે ભગવાન કોઈને તારતા નથી. ઠીક, તાર્યા કોઈને એ ભગવાને કોઈને તાર્યા નહીં, કોઈને તાર્યા નથી. તર્યા તે પોતાના પુરુષાર્થથી તર્યા, છતાં રાગમાં અનેક પ્રકારે રાગ આવે પણ રાગ અનુસાર વસ્તુનું સ્વરૂપ નથી. આમ છે એટલે એમ કહ્યું કે તને તારા સ્વરૂપમાં ગુણ ભેદનો, ગુણ ગુણી ભેદનો વિકલ્પ આવે તો એવું પણ ખંડ ખંડ વસ્તુનું સ્વરૂપ નથી. એવો ભેદ ના ખંડ, વસ્તુ એક અખંડ ભેદ છે, એમાં ખંડ ખંડ પણ તે વસ્તુનું સ્વરૂપ નથી. તેથી સમ્યક દ્રષ્ટિ જીવ અખંડ એક પ્રતિભાસમય આત્માને ભાવે છે, ખંડ ખંડ જ્ઞાન ને ભાવતો નથી. એ 320 ની ગાથામાં તાત્પર્ય કાઢ્યું છે. બહુ સરસ ટીકા ચાલે છે જયસેન આચાર્ય ની, તો એમને તાત્પર્ય આ કાઢ્યું છે કે ખંડ ખંડ જ્ઞાન ને ભાવતો નથી. પોતાનું સમ્યક જ્ઞાનમાં જે પણ ખંડ ખંડ પણ છે એ જ્ઞાન નો વિભાવ છે. જ્ઞાન પરિપૂર્ણ નથી થયું સ્વભાવથી, કેવું જ્ઞાન રૂપ નથી થયું, એટલો જ્ઞાન નો વિભાવ છે. મિથ્યા નથી જ્ઞાન, પણ છતાં એમાં જ્ઞાન નો દોષ છે. ખંડ ખંડ જ્ઞાન ને ભાવતા ખંડ ને એ સ્વરૂપ જ આત્મ સ્વરૂપ એવું છે, અથવા આત્મ સ્વરૂપ ને અનુસરનારું શ્રદ્ધાન જ્ઞાન પણ એવું છે કે જે ભેદ ને ખંડ નો નિષેધ કરે છે. સમયસાર નો, કર્તા કર્મધિકાર નો, શરૂઆત નું માંગલિક આવી રીતે કર્યું છે. ભેદવાદા અને ખંડયત, વેદના કથનોને તોડી પાડતું આ જ્ઞાન છે. કેવું છે આ સમય જ્ઞાન, સ્વભાવ જ્ઞાન, કે જે વેદના કથનોને તોડી પાડે છે. જોકે જૈનાગમ જેટલા વસ્તુના સ્વરૂપના ભેદ પ્રભેદો દુનિયાના કોઈ સાહિત્યમાં નથી. એટલે એમ નથી કે વસ્તુનું સ્વરૂપ જાણતા નથી, છતાં જાણવું એક વાત છે અને સાધવું બીજી વાત છે. એ સર્વભેદોથી જાણવા છતાં સાધવાનું અભેદ સ્વરૂપથી બને છે, ભેદથી સાધવાનું બનતું નથી. એટલે એ સાધકોએ સારી રીતે જાણ્યું છે કે રાગનું શમન કેમ થાય અને રાગની ઉત્પત્તિ કેમ થાય છે. બે વાતને બરાબર પ્રયોજનભૂત રીતે જાણી લીધી. તેથી વસ્તુના વિજ્ઞાનને ઉપદેશની અંદર, અધ્યાત્મની અંદર જે વળાંક આપ્યો છે એ અભેદની પ્રધાનતાથી આપ્યો છે. શૈલી એ કરી છે, ભેદ કયા હોવા છતાં ભેદની મુખ્યતાવાળી શૈલી ક્યાંય કરી નથી. આ એક કથન શૈલીની વિશિષ્ટતા દૈનાગમમાં અથવા અધ્યાત્મ સાહિત્યમાં રહી છે.
જય હો પરમ કૃપાળુ શ્રી કાનુદેવનો, જય હો વિતરાગી ધાર્મનો, જય હો.